તારીખ 20-8-1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 187 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 687
ચંદ્રવચનામૃત પત્રાંક 187 પાનું 257 શ્રી સુભાગભાઈ ઉપર લખાયેલા પત્રોની જે પત્રાવલી છે એમાં 14મો પત્ર છે. લગભગ 300 પત્ર છે, 250થી વધારે છે. એમાં 14મો પત્ર છે. આપણે એક ધારા સૌભાગભાઈ ઉપરના પત્રોનો સ્વાધ્યાય એ દ્રષ્ટિકોણથી શરૂ કર્યો છે કે સૌભાગભાઈ કેવી ભૂમિકામાં હતા અને ક્યાં પહોંચ્યા, પત્ર શરૂ થયા ત્યારે કેવી ભૂમિકામાં હતા, છેલ્લે છેલ્લે ક્યાં પહોંચ્યા, કયા કારણથી એ ત્યાં પહોંચ્યા, મુમુક્ષુની ભૂમિકામાં કયો એવો સદગુણ હતો, કેવા કેવા સદગુણો હતા, કેવા કેવા પ્રકારે એમને નિર્મળતા આવી, એમની યોગ્યતાના જે પ્રકારો છે એના ઉપર વિશેષ પ્રકાશ પડે જ્ઞાનમાં સમજણમાં, એના માટે વાત છે. નાની હોય કે મુમુક્ષુ હોય, પોતાની અયોગ્યતાને પણ પ્રદર્શિત કરતા હોય છે ક્યારે, એટલે પોતાના દોષને ખામીને એ વાત આપણે જોવાની નથી. કદાચ એવો વિષય આવે આપણી સામે સ્વાધ્યાય કરતા, તો આપણે એ જોવા માટે અહીંયા એકઠા થયા નથી, ભેગા થયા નથી. આપણો હેતુ એમના ગુણો જોવાનો છે અને કેવી રીતે આગળ વધ્યા, એ જ પ્રકારે મારો આત્મા કેવી રીતે આગળ વધે અને જ્ઞાન દશા સુધી પહોંચે તો મારું પરિભ્રમણ મટે, એ દ્રષ્ટિકોણને સાધ્ય રાખીને આપણે સ્વાધ્યાય કરીએ છીએ. પુત્રનો સ્વાધ્યાય થોડો થયો હતો, ફરીને લઈએ છીએ. વચ્ચે ગેપ પડી ગયો થોડા દિવસોનો. આપણે પત્રનું મથાળું છે, પ્રાપ્ત થયેલા સત્સ્વરૂપને અભેદભાવે અપૂર્વ સમાધિમાં સ્મરું છું. શું કહે છે? પ્રાપ્ત થયેલા એટલે અનુભવમાં આવેલા. અનુભવમાં પ્રગટ થાય, પ્રગટ અનુભવ થાય જેનો, એને સ્વરૂપ પ્રાપ્તિ કહેવામાં આવે છે. સ્વરૂપ તો અનાદિ અનંત જ્યાં છે, જેમ છે, ત્યાં તેમ જ છે. ત્યાં કાંઈ લાવવું, લીજવું, પ્રાપ્ત કરવું નથી. પણ જીવના બેભાનપણાને લીધે તે પ્રાપ્ત એવું સ્વરૂપ અપ્રાપ્ત સ્થિતિમાં છે, અપ્રાપ્ત સ્થિતિની બરાબરમાં છે. એટલે જ્યારે અનુભવ થાય છે, સ્વાનુભવ થાય છે, ત્યારે સ્વરૂપ પ્રાપ્તિ થઈ એમ કહેવામાં આવે છે, એમ બોલવામાં આવે છે. તો કૃપાળુદેવ એમ કહે છે કે મને જે મારો સ્વાનુભવ થયો, સત સ્વરૂપ એટલે મારું સ્વરૂપ, મારું સાચું સ્વરૂપ, મૂળ સ્વરૂપ એ મને અનુભવમાં આવી ગયેલું છે. એને અભેદ ભાવે, થર્ડ પર્સન નહીં, પોતા રૂપે, અભેદ ભાવે એટલે પોતા રૂપે અપૂર્વ સમાધિમાં સ્મરું છું. અપૂર્વ એવી જે આત્મશાંતિ, આત્મપરિણતિ, એમાંથી હું એનું સ્મરણ કરું છું. વિકલ્પ કરીને, કલ્પના કરીને, અનુમાન કરીને સ્મરણ નથી કરતો, પણ મારી જે ચાલતી શાંતિની, સમાધિની પરિણતિ છે એના દ્વારા હું એનું સ્મરણ કરું છું, એને જોઈને સ્મરણ કરું છું. પરોક્ષ વસ્તુને પરોક્ષપણે લક્ષ્યમાં રાખીને સ્મરણ નથી કરતો, એમ એનો અર્થ છે. પ્રત્યક્ષ કરીને સ્મરણ કરું છું. દીપચંદજી અનુભવ પ્રકાશમાં લખે છે, જ્ઞાની છે એ પોતાના સ્વરૂપને પ્રત્યક્ષ કરી કરીને સ્વસંવેદનને વધારે છે, એટલે જ્ઞાનમાં વેદનનો આવિર્ભાવ કરે છે અને તેથી તેમને આનંદ અને શાંતિ પણ વધતી જાય છે. એટલે પ્રત્યક્ષ કરી કરીને આનંદને પણ વધારે છે. એક જગ્યાએ બે જગ્યાએ વાત લખી છે, એક જગ્યાએ આનંદને વધારે છે, એક જગ્યાએ પોતાના જ્ઞાનવેદનને તીવ્ર કરે છે, સ્વસંવેદનને વિશેષપણે આવિર્ભૂત કરે છે. એ પ્રકાર આમાં મથાળાના સૂત્રમાં આ વાત છે. મહાભાગ્ય શાંતમૂર્તિ જીવનમુક્ત શ્રી સૌભાગભાઈ, શું કહ્યું એમને? મહાભાગ્ય, સૌભાગ્ય તો એમનું નામ હતું જ તે, છતાં એમ કહ્યું કે મહાભાગ્ય. કેમ મહાભાગ્ય? કે તમારો બીડો પાર થઈ જવાનો છે, બહુ મોટા ભાગશાળી છો તમે. વર્તમાનમાં ભલે નિર્ધન અવસ્થા હતી, જ્ઞાની એમ નથી કહેતા કે તમે તમારા ભાગ ઓછા છે. જો તમે ઓછા ભાગશાળી છો એમ નથી કહેતા, સંયોગોમાં લૌકિક દ્રષ્ટિએ તો લોકો એમ સમજે કે આપણે તમને ભાગ ઓછા શું કરો, તમને તકલીફ છે પૈસાની. એમની યોગ્યતા, એમનું ભવિષ્ય, એમનું ઉજ્જવળ ભવિષ્ય એ જોઈને એમ કહે છે કે તમે મહાભાગ્ય છો અને જીવનમુક્ત થનારા છો, અરિયંત દશાને પ્રાપ્ત કરનારા છો. ભાવિ નૈગમ નહીને વર્તમાનમાં બતાવ્યો. અને શાંતમૂર્તિ તરીકે એમને જોયા છે, એટલે એવી શાંતિ હશે એમના, એમના વર્તમાન પરિણામમાં પણ શાંતિ સારી હશે. પ્રકૃતિગત રીતે અશાંત પ્રકૃતિ નહીં હોય એમ લાગે છે, પ્રકૃતિગત રીતે પણ અશાંત પ્રકૃતિ નહીં હોય, નહીંતર પ્રકૃતિગત રીતે કોઈની પ્રકૃતિ તીવ્ર હોય છે. અત્રે આપની કૃપાથી આનંદ છે, આપને નિરંતર વર્તો એ આશીષ છે, આશીર્વાદ આપ્યો છે. અમને તો આનંદ છે, અમારા પુરુષાર્થે આનંદ છે એમ કહેવાને બદલે એમ કહે છે કે આપની કૃપાથી અમને આનંદ છે. આપની કૃપાથી શું થયું કે જ્યારથી એ મળ્યા ત્યારથી એમણે બહુ મોટો ટર્ન લીધો છે. જ્યારથી સૌભાગભાઈ મળ્યા ત્યારથી એમની પરિણતિએ બહુ મોટો ટર્ન લીધો છે અને આનંદ દશાને પ્રાપ્ત થયા, એટલે આપની કૃપાથી આનંદ છે એમ કહ્યું. થી જે શબ્દો સામાન્ય રીતે ગુરુને માટે કોઈ લખે, પોતાના ગુરુને માટે લખે, એવા શબ્દો એમણે પોતાના ઉપકારી માટે લખ્યા છે. ગુરુ કયો, નિમિત્ત કયો કે ઉપકારી કયો, બધા એક અર્થમાં છે. પછી કોઈ શિષ્ય થઈને ઉપકારી થાય છે તો કોઈ ગુરુ થઈને પણ ઉપકારી થાય છે. ઉપકારી એટલે ઉપકારી, એમાં ગુરુ શિષ્યનો ભેદ નથી, એ ભેદ ટળી જાય છે. એવી ઉદારતા જ્ઞાનીઓની હોય છે, એવી વિશાળતા જ્ઞાનીઓની હોય છે. અત્રે આપની કૃપાથી આનંદ છે, આપને નિરંતર વર્તો એવો આનંદ, આપને પણ અમને જે આનંદ ઉત્પન્ન થયો છે એવો આનંદ આપને પણ નિરંતર વર્તો એવા અમારા આશીર્વાદ છે. છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. છેવટનું સ્વરૂપ એટલે મૂળ સ્વરૂપ, પછી એ સ્વરૂપથી કાંઈ અજાણપણું નથી. પ્રત્યક્ષ થાય છે ને અનુભવમાં, સ્વરૂપ પ્રત્યક્ષતા હોવાથી સમજાયામાં કાંઈક ન્યૂનતા એટલે ખામી રહી નથી, ઓછાપણું રહ્યું નથી. અનુભવ પણ બરાબર પ્રત્યક્ષ થયો છે, અતિન્દ્રિય પ્રત્યક્ષ અનુભવ થયો છે અને એ અનુભવ અમને બરાબર સમજાયો છે કે અમારું સ્વરૂપ કેવું છે. એટલે વેદન પણ છે અને જાણવું પણ છે, સ્વરૂપનું વેદન પણ થયું છે અને સ્વરૂપને જાણ્યું પણ છે, વેદીને જાણ્યું છે, વિચારીને જાણ્યું છે, એમને અનુભવીને જાણ્યું છે. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે, અને એ સ્વરૂપ જેવું છે તેવું બરાબર સર્વ પ્રકારે સમજાયું છે, એટલે હવે એમાં અસમાધાનનો અવકાશ નથી. સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતા બાકી સર્વ અનુભવાયું છે. એક દેશ એટલે અમુક ભાગ, અમુક અંશ. અમુક અંશ એટલે શું કે સર્વ ગુણો ભેદથી પ્રત્યક્ષ નથી, તેમ આત્મપ્રદેશો પણ ત્યાં આકૃતિ રૂપે જોવામાં નથી, કેવળ જ્ઞાનની અંદર જે હોય છે એ પ્રકાર. કે એમાં આત્મા સિદ્ધ ભગવાનના આત્માની આકૃતિ પણ કેવળ જ્ઞાન જોવે છે કે આ પરમાત્મા છે, ખડગાસને છે અને આ પદ્માસને છે, એમ પોતાના પ્રદેશો પણ જોવે છે, બીજાના પ્રદેશો પણ જોવે છે, અરૂપી બીજા પદાર્થો છે એના પ્રદેશો પણ જોવે છે કેવળ જ્ઞાન. પણ અહીંયા બીજાનો સવાલ નથી, અહીંયા કેવળ પોતાનો સવાલ છે, કેમ કે પોતાના સ્વરૂપની ચર્ચા કરે છે. તો સ્વરૂપ સર્વ પ્રકારે સમજાયું છે એમ કહીને એકાંત નથી કહેવું, અમુક અંશ બાકી છે. એટલે એના ભેદ પ્રભેદો ગુણધર્મોના અને એના જે અરૂપી પ્રદેશો છે શું એવો અંશ બાકી કરતાં સર્વ સમજાયું છે. એક દેશ સમજાયા વિના રહ્યો નથી, એટલે આમ શ્રુત જ્ઞાનમાં એ વાત સમજી લીધી છે કે આત્મા અરૂપી હોય છે પણ પ્રત્યક્ષ નથી, એ શ્રુત જ્ઞાન પરોક્ષ છે. ત્યાં આત્મામાં અનંત ગુણો છે એનો કોન્સેપ્ટ હોય છે, પણ કયા કયા અનંત છે એ પ્રત્યક્ષ નથી જ્ઞાનમાં, એટલે પરોક્ષ જ્ઞાનનો એ વિષય થાય છે. એટલે એક દેશ જે બાકી છે એ પરોક્ષપણે તો સમજાયા વિના રહ્યો નથી, અહીંયા એટલું લેવાનું. બાકી છે તો કે પ્રત્યક્ષ અપેક્ષાએ, નથી બાકી તો કે પરોક્ષ અપેક્ષાએ, એમ બે અપેક્ષા પ્રત્યક્ષ પરોક્ષને આમાં સમજી લેવી. વાતે વાતે અપેક્ષા લખે નહીં, પણ વાતનારે સમજી લેવું જોઈએ કે આમાં શું કહેવા માગે છે. પરંતુ યોગથી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે. યોગ એટલે મન વચન અને કાયાના યોગની પ્રવૃત્તિ હજી અન્ય પદાર્થની સાથે રહેલી છે, તે પરસંગ છે. અન્ય પદાર્થ વિશેની અમારી જે પ્રવૃત્તિ છે તેટલો પરસંગ છે. મુંબઈથી પત્ર લખે છે 24મા વર્ષે. એટલે મન વચન કાયાની જે પ્રવૃત્તિ છે એ યોગની પ્રવૃત્તિ છે, તેનાથી અસંગ થવા માટે વનવાસની આવશ્યકતા છે. જો આ સમ્યક દર્શન થયા પછી વનવાસમાં જવાની ભાવના રહી છે, બસ એકાંતમાં જંગલમાં રહીને આત્મસાધના કરતા રહીએ. બસ કેમ કે જગતને અને મોક્ષના માર્ગને, સંસારના માર્ગને અને મોક્ષના માર્ગને મળતી એક પાણ પણ આવે એવો નથી. પાણ તો સમજે ને, આણપાણ. પેલા આણપાણમાં લખતા ને રૂપિયા, પરચુણ આણપાણમાં લખાતો, ચાર આના, એક આનો અને એક પૈસો, એમ ત્રણ પ્રકારની પાણ હતી. તો કે એક પૈસો, રૂપિયે એક પૈસો પણ સંસાર માર્ગને અને મોક્ષ માર્ગને મેળ ખાય એવું નથી. અને સંસાર કેવળ ક્લેશમય છે એ વાત અનુભવ ગોચર હોય છે, એટલે વનવાસ સાંભળે છે. એ અસંગ થવા માટે વનવાસની જરૂર લાગે છે, આવશ્યકતા છે એટલે જરૂર લાગે છે. અને એમ થઈએ એ દેશ અનુભવાશે. એટલે જે પરોક્ષ દેશ છે એ પ્રત્યક્ષ અનુભવમાં ક્યારે આવશે, કે જ્યારે આ પ્રકારે વનવાસની અંદર જઈને અમે કેવળ જ્ઞાન પ્રગટ કરશું ત્યારે. એટલે મુનિદશાપૂર્વક કેવળ જ્ઞાન લેશો ત્યારે એ બધું પ્રત્યક્ષ થશે એમ કહી દીધો. એમ ન કહ્યું કે ગ્રહવાસમાં પણ અમે કેવળ જ્ઞાન પ્રગટ કરશો, એમ નથી કીધું. જો કેવી રીતે ઇનડાયરેક્ટલી આવી જાય છે. ગ્રસ્ત અવસ્થામાં કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે એ સિદ્ધાંતનો એમાં નિષેધ આવી ગયો સિદ્ધાંતિક રીતે. યોગથી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે, ઉપયોગથી અસંગ છીએ એમ કે છે. યોગથી અસંગ નથી. યોગથી અસંગ થવાનો અર્થ શું કરવા લીધો? કે એ પ્રવૃત્તિ અમારી મર્યાદિત છે, ઉપયોગમાં ભિન્નતા છે. ઉપયોગ જાય છે પણ ઉપયોગ ભિન્ન રહે છે. યોગની અંદર પ્રવૃત્તિ છે, મન વચન કાયાની પ્રવૃત્તિ ચાલે છે, ઉપયોગથી નહીં. એ અસંગ થવા માટે વનવાસની આવશ્યકતા છે અને એ ઉત્પન્ન એમ થવાથી, એમ થયે એટલે એમ થયા પછી એ દેશ અનુભવાશે. એટલે જે દેશ પ્રત્યક્ષ કરવાનો છે, જે અંશ દેશ એટલે અંશ, જે અંશ પ્રત્યક્ષ કરવાનો છે આત્મ સ્વરૂપમાં, એ પ્રત્યક્ષ અનુભવમાં આવી જશે. અર્થાત તેમાં જ રહેવાશે, પછી તો કેવળ જ્ઞાનમાં જ રહેવાશે, પછી કાંઈ બહાર નીકળવાનો પ્રશ્ન રહેતો નથી. પરિપૂર્ણ લોકાલોક જ્ઞાન ઉત્પન્ન થશે અને કેવું જ્ઞાન થશે? ત્યારે પૂરું જ્ઞાન ઉત્પન્ન થશે કે જેમાં લોકાલોકની પ્રતિબિંબિત દિશા હશે, લોકાલોકનું જ્ઞાન ઉત્પન્ન થઈ જશે અને એ ઉત્પન્ન કરવાની તેમ કાંઈ આકાંક્ષા રહી નથી. છતાં ઉત્પન્ન કેમ થશે એ વળી આશ્ચર્યકારક છે. શું કહે છે કે લોકાલોકને જાણનારું એવું કેવળ જ્ઞાન ઉત્પન્ન થશે, પણ એવું કાંઈ લોકાલોકને જાણવાનું કુતૂહલ અમને અત્યારથી જ નથી. જેને લોકને, લોકોના પ્રસંગોને, લોક જાણવાની, સ્વર્ગ કેવું હશે અને ફળાણું દુનિયામાં કેવું હશે અને આ કેવું હશે અને હું એવું બધું જે જાણવાની આકાંક્ષા હોય છે, શું એને તો કાંઈ કેવળ જ્ઞાન ઉત્પન્ન થતું નથી. કેમ કે કુતૂહલ વૃત્તિ એ પોતે જ જ્ઞાનને આવરણ કરનારી છે. પર પદાર્થને જાણવાની કુતૂહલ વૃત્તિ એ જ્ઞાનને જ્ઞાનાવરણીને બાંધે છે. એટલે જ્ઞાન દશામાં એ કુતૂહલ વૃત્તિ ખલાસ થાય છે. એટલે આકાંક્ષા નથી રહી, છતાં ઉત્પન્ન થશે. છતાં ઉત્પન્ન કેમ થશે કે કેમ શું? જેને કુતૂહલ નો એને જ થાય, કુતૂહલ એને ન થાય એમ સિદ્ધાંત એવો છે. શું ત્યાગે એને આગે, જાણવાની આકાંક્ષા વૃત્તિનો ત્યાગ થયો તો કેવું જ્ઞાન તમને થશે. આકાંક્ષા વૃત્તિ માગે છે કે માગે તો કે એને ભાગે, ત્યાગે એને આગે ને માગે એને ભાગે, આમ એલિટ્રેશન છે. શું બહુ જાણવાની વૃત્તિ અને જ્ઞાનાભરણી બંધાય, એનું જ્ઞાન સામવાનું બીડાય, એને જાણવાનું બંધ થવાનું આગળ જતા પંચેન્દ્રિયમાંથી ચાર ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, એક ઇન્દ્રિય થતો જવાનો. લોકાલોકને પણ જાણવાની વૃત્તિ નથી તો ખીલી જશે, તારું કેવું જ્ઞાન થઈ જશે. છતાં ઉત્પન્ન કેમ થશે એ વળી આશ્ચર્યકારક છે. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે. અમને સ્વરૂપ જ્ઞાન થઈ ગયું એટલે વાત પૂરી થઈ ગઈ અમારી. અમારે બીજું શું અમારે જાણીને કામ છે? આત્મા જાણ્યો એણે સર્વ જાણ્યું, એટલે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે, થયું જ છે એમ લખું છું. બહુ પોતાના અનુભવ માટે ખૂબ ચોક્કસ છે. અને એ સમાધિમાંથી નીકળી, એ સ્વરૂપ સમાધિમાંથી બહાર આવીને લોકાલોક દર્શન પ્રત્યે જવું કેમ બનશે એ પણ એક મને નહીં પણ પત્ર લખનારને વિકલ્પ થાય છે. બહુ લાક્ષણિક પદ્ધતિ છે લખવાની. સ્વરૂપ સમાધિથી નીકળીને લોકાલોક દર્શન પ્રત્યે જીવું કેમ બનશે? કે સમાધિમાંથી તો નીકળવાનું થવાનું જ નથી, તમને ખબર છે. સમાધિમાં રહ્યા રહ્યા લોકાલોકનું દર્શન થવાનું છે, એટલે અમને એનો વિકલ્પ નથી. પત્ર લખનારને છે, પત્ર કોઈ બીજો લખે છે એમ કે હું નથી લખતો, આ પત્ર હું નથી લખતો. વિકલ્પ વિકલ્પમાં સ્વતંત્રપણે ચાલે છે, એનો હું કરતા હરતા નથી. આ એનું નામ જ્ઞાતાપણું ને એનું નામ જ્ઞાન દશા છે. આ કરતા કર્મધિકાર આવી ગયો સમયસારનો. આ એક વચનમાં સમયસારનો કરતા કર્મધિકાર આવ્યો. એ જ્ઞાની વિકલ્પના રાગના કરતા નથી, એ આવી રીતે નથી કરતા. લખે છે પત્ર, પત્ર લખનાર પત્ર લખે છે, હું લખતો નથી. વિકલ્પ વિકલ્પમાં ચાલે છે, ઉદય ઉદયમાં ચાલે છે, અમે અમારામાં ચાલીએ છીએ. અમે આત્મામાં બેસી ગયા છીએ, આત્મામાં બેઠા છીએ, આત્મામાં ઊભા છીએ, આત્મામાં જ વિશ્રાંતિ લઈએ છીએ. બાકી બહાર જે થાય છે એ દુનિયા આખી પરિણમે છે એમ વિકલ્પ પરિણમે છે. દુનિયા આખી પરિણમે છે એમ એક આ વિકલ્પ પણ બાજુમાં પરિણમે છે. એ પણ બિચારો થોડું આયુષ્ય લઈને આવ્યો છે, ત્યાં સુધી જીવતો રહેશે, પછી એ મરવા માટે આવ્યો છે. માંદો તો થઈ ગયો છે, હવે થોડા ટાઈમમાં મરી જશે. હવે વિષય બદલે છે. આટલી એમણે પોતાના અનુભવ દશા વિશે વાત કરી. પહેલેથી સુભાગભાઈ પ્રત્યે એમને એટલી બધી આત્મીયતા છે, અહીંથી શું નીકળે છે પરસ્પરસના સંબંધોને વિચારીએ તો, કે એટલી બધી એમને આત્મીયતા છે કે જેને લઈને એ પોતાનું પેટ ખોલે છે અને પોતાની અનુભવ દશાની વાતો લખે છે. કણબી અને કોળી જેવી જ્ઞાતિમાં પણ માર્ગને પામેલા થોડા વર્ષમાં ઘણા પુરુષો થઈ ગયા છે. શું કહે છે? તે મહાત્માઓની જન્મંડળને અપિસાન હોવાને લીધે કોઈક જ તેનાથી સાર્થક સાધી શક્યું છે. જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ના આવ્યો એ કેવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે. એક વાક્ય છે આખું ત્રણ નીતિનું, કે છેલ્લા થોડા વર્ષોમાં એમ કે છે કણબી અને કોળી જેવી જ્ઞાતિમાં પણ એમના પદ જોયા હશે, એમણે મુંબઈમાં વાંચ્યા હશે, એના ઉપરથી એમણે એમની દશાને એમનું જ્ઞાન કર્યું છે. કે કણબી અને કોળી જેવી જ્ઞાતિમાં એટલે નીચ વર્ણની અંદર પણ માર્ગને પામેલા ગણાય એટલે કોઈ જ્ઞાન દશા થઈ છે એમ નથી, એમ કહેશે પછી. પણ માર્ગ જેમને સમીપ હતો એટલે એવા ઘણા પુરુષો થઈ ગયા અને તે મહાત્માઓને એમને ત્યારથી જ મહાત્મા કીધા, જ્ઞાન દશાથી આપેલા. તે મહાત્માઓને જનમંડળને અપિસાન હોવાથી લોકો એને ઓળખી ન શક્યા હોવાને લીધે કોઈક જ તેમનાથી સાર્થક સાધી શક્યું છે, એટલે કોઈ એમના નજીક આવ્યા એને લાભ થયો. જોને જગતમાં જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો, કુટુંબ પરિવાર પ્રત્યે મોહ આવ્યો. મોહ શું કરાવે છે? મારાપણું. એટલે એ શબ્દ વાપરો છે, કેમ કે કુટુંબ પ્રત્યે કોઈ ગણતરી નથી ગણતું કે ભાઈ મેં છોકરાને આટલી રોટલી ખવડાવી. કોઈ સરવાળો મારે છે કે મારો છોકરો 25 વર્ષનો થયો, રોજની સવાર સાંજની એવરેજ રોટલી મૂકો તો આટલી થાય અને આટલા દિવસની આટલી થાય ને આટલા વર્ષની આટલી, આટલી 1000 રોટલી ખવડાવી એમ કોઈ કે? કોઈ ગણે છે? કોઈ ન ગણે. સ્ત્રીને કપડાં દાગીને આપવા એટલે એની ગણતરી કરે છે, હજી તું લે, તારે હજી જોતું હોય એટલું લે, હજી લે એમ જ. મોહ છે, મોટાપણું છે, ખોટાપણું છે, ત્યાં અભિન્ન બુદ્ધિ છે, અભિન્ન ભાવ છે, ભિન્ન ભાવ, ભેદભાવ નથી. પારકો માણસ જમે તો રોટલી ગણે કે આ તમારો બાળક 12 રોટલી ખાય છે, આ તો 15 રોટલી ખાવાવાળો છે. છોકરો ખાય તો રાજી થાય, ઘરની વ્યક્તિ ખાય તો રાજી થાય. સારું ને, શક્તિ રહીએ ને, ખાય હરખી રીતે ખાય તો સારું ને, એમાં હું છું ખોટું છું? જો શક્તિ વધારે શક્તિ રહે, શરીર સારું રહીએ ને. આ પોરકા પાતા પારકામાં પોતામાં પોતાપણું મોહ છે, એ આવી રીતે ઉલટું ભેદજ્ઞાન કરાવે, જુદું પાડે પારકોને પોતાનું, પારકોને પોતાનું. જીવને મહાત્મા પ્રત્યે મોહ ન આવ્યો એટલે અભિન્ન બુદ્ધિ ન થઈ, અભિન્ન ભાવ ન થયો. એને જુઓ ને, આ કેવી સંસારની રચના છે. નિયતિ એટલે શું? કે ત્રણે કાળે સંસારમાં આમ જ થાય છે. લોકો ઓળખતા નથી મહાપુરુષોને. આ કેવી એક અદ્ભુત નિયતિ છે, આશ્ચર્યકારક વાત છે. લોકોને અભિન્ન બુદ્ધિ થતી નથી. નિયતિ એટલે ચોક્કસપણે કાયમ આવું જ થયા કરે છે, નિયતપણે. એમ તેઓ સર્વ કાંઈ છેવટના જ્ઞાનને પ્રાપ્ત થયા નહોતા. શું કહે છે? એ જે કણવીની કુળીની જ્ઞાતિમાં જે મહાત્માઓ થયા, એ છેવટના જ્ઞાનને એટલે આત્મજ્ઞાનને પામ્યા નહોતા, હજી મોક્ષ માર્ગને પામ્યા નહોતા એમ કહે છે. પરંતુ તે મળવું તેમને બહુ સમીપમાં હતું, માર્ગાનુસારી હતા ને, એટલે માર્ગ મળવો એ એમને સમીપમાં હતું, નજીક હતા. એવા ઘણા પુરુષોના પદ, એમના જે પદની રચના, ભજનોની રચના એ વગેરે અહીં જોયા. મુંબઈમાં એમને કોઈ એવું પુસ્તક આપ્યું હશે ભજનનું, કે જુઓ ભાઈ આ કબીરના ભજનો જુઓ, આ આખા ભગતના ભજનો જુઓ, આ નિરાત કોળીના ભજનો જુઓ, બહુ સારા ભજનો છે. અને એની અંદર એ લોકોએ આત્મજ્ઞાન થયા પહેલાં આત્મજ્ઞાનમાં જે બોલે, આત્મજ્ઞાની જે બોલે એવી વાતો એમણે પોતાના પદમાં મૂકી છે. એટલે એમની જે ભૂમિકા છે એથી મર્યાદા બહારની વાત આવી ક્યાંથી? જેમ કોઈ નબળો પ્લેયર સિક્સર મારે તો આશ્ચર્ય થાય કે ન થાય? હે, બે પાંચ રન માન ખેંચે તો બહુ બહુ ગણાય. પૂંછડિયા હોય ને ક્રિકેટની અંદર, છેલ્લે એને ઉતારે, એને પૂંછડિયા કે એ માન બે પાંચ દસ રન કરે ને ટાઈમ કાઢે, હા, એમાં કોઈ સિક્સર મારે ત્યારે બધા કેવું લાગે, ઓહો બહુ કરી આને એમ. હજી આ તો બિચારા બીજી જ્ઞાતિમાં છે, બીજા સંપ્રદાયમાં છે, હજી ઈશ્વર કરતા પણ છે, હા, અને સિક્સર મારે છે કે કરતા મોટે તો તૂટે કર્મ, એ છે મહાભજનનો મરમ. અમે ભજન ભજન ગાઈએ છીએ પણ મહાભજન કયું? કે કરતા પણ મૂટી જાય, મૂટી મૂકી જાય તો એ મોટું ભજન છે. બાકી રાગડા તાણવા એ કોઈ મોટું ભજન નથી, એમ ઓલું મહાભજન છે. તું છો જીવ ને તું છો નાથ, તું ત્રણ લોકનો નાથ છો, તું જીવ છો એ ત્રણ લોકનો નાથ છો, તારું સ્વરૂપ જ એવું છે, એમ કહીને આખે ઝટકે હાથ વાત પૂરી કરી દીધી. એમ બધાને કહેવાનું હતું બધું કહી દીધું તને, જા ક્યાંથી કાઢ્યું ને, કે એનો આત્મા પોકારે છે અંદર. હું કરું હું કરું એ જ જ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાનતાણે. આ નરસિંહ મહેતાએ ગાયું, એ કરતા પણ ગાયું છે. અને બાહ્ય ક્રિયાનો કેટલો નિષેધ કર્યો, શું કર્યું? કેશ લોચન કર્યા થકી જૈનનો નામ સાધુને લઈ લીધા છે એમણે, એમના સાધુ બાબાને તો લઈ લીધા છે પણ જૈનના સાધુને લઈ લીધા. શું કહ્યું? શું કર્યું? ગંગ નાયા થકી, ગંગા નાયા તો શું થયું? દીક્ષા લીધો તો શું થયું? કેશલો જ કર્યા તો શું થયું? જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વદુઃખ. ચીનો એટલે અનુભવો. છે અને લોકો એને માને, લોકો એને કાંઈ પૂજે, લોકો એને કાંઈ આપે, આ બધા પેટ ભરવાના પ્રપંચો છે. એ બધું કાઢે છે એ લોકો, અંદર આત્મામાંથી કાઢે છે બધું. એટલે એનું બહુ મોટું અનુમોદન કર્યું છે. આ પત્રમાં
માર્ગાનુસારી જીવને
બહુ જ અનુમોદન કર્યું છે
અને બહુ જ એમને રિસ્પોન્સ આપ્યો છે,
જબરજસ્ત રિસ્પોન્સ આપ્યો છે કે અમને એના ચરણ સેવન કરવાનું મન થાય છે, અમને એની ભક્તિ કરવાનું મન થાય છે, એવું બધું લખ્યું છે.
એવા ઘણા પુરુષોના પદ વગેરે અહીં જોયા, એવા પુરુષો પ્રત્યે રોમાંચ બહુ ઉલસે છે. એમની યોગ્યતા જોઈને અમને તો રોમાંચ ઉલસે છે,
વાહ
આ જગ્યાએ આવો આત્મા,
આ જગ્યાએ આવો આત્મા, અહીંયા
તો કલ્પના ન કરી શકાય કે આવો આત્મા અહીંયા
પાકે,
એવી જગ્યાએ આ લોકો પાક્યા.
કાદવમાં જેમ કમળ ખીલ્યું હોય
એને જેવી વાત છે, એવી રીતે જોવે છે. એવા પુરુષો પ્રત્યે રોમાંચ બહુ ઉલસે છે
અને
જાણે નિરંતર તેમની ચરણ સેવા જ કરીએ એ એક આકાંક્ષા રહે છે,
એ ભાવના આવે છે.
આવા આવા પુરુષો આવા મહાત્માની તો આપણે ચરણ સેવા કરવી જોઈએ,
એવો ભાવ આવી જાય છે. એમની નમ્રતા બેહદ હતી.
કૃપાળુ દેવમાં જે નમ્રતાનો ગુણ હતો ગજબનો હતો એમ કહીતો ચાલે. અહીંયા તો આપણે કલકત્તામાં ક્યાં ક્યાં આપણે વાત થઈ હતી, 539 પત્ર છે ને, ભક્તિમાનની પણ ભક્તિ કરે, દાસાનુદાસની પણ ભક્તિ કરતા, જેને કાંઈ પણ વિષમભાવ થતો નથી એવા જ્ઞાની પુરુષોને નમસ્કાર કરીએ છીએ. અને જ્યાં સુધી એવો ભાવ ન આવે ત્યાં સુધી કોઈ ગુરુ તરીકે પૂજે, ગુરુ તરીકે ચોખ્ખા ગુરુ તરીકે ન કે પણ બે પ્રશ્ન પૂછે ને ત્યાં એમ થઈ જાય કે ઓહો હવે આપણને લોકો પૂછે છે, પહેલાં એ પૂછતા હોય થોડા વખત પહેલાં, થોડા વખત પછી એને લોકો પૂછવા માંડે એટલે એ ક્યાંક બીજા જ ફોર્મમાં આવી જાય. ત્યાં સુધી કોઈ ગુરુગણ પણ પૂજે તો એ ગુરુપદનો ત્યાગ કરીને શિષ્ય પણ એને ગ્રહણ કરવું. બહુ નમ્રતાના એમને જે એમનું જે નમ્રતાની લાઈન છે આખી ને વ્યાખ્યા છે એ જુદી જાતની છે. એક આકાંક્ષા રહેશે નાની કરતા પણ એવા મુમુક્ષુ પર, જોવો એને મુમુક્ષુ કીધા છે, પહેલાં મહાત્મા કીધા પણ બહુ સ્પષ્ટ કરે છે કે જ્ઞાની કરતા પણ એવા મુમુક્ષ ઉપર અતિશય ઉલ્લાસ આવે છે. ઠીક, જ્ઞાની પ્રત્યે વધારે આવવો જોઈએ કે મુમુક્ષ પ્રત્યે વધારે આવવો જોઈએ, એ કયો કૃપાળુ દેવને તો એમ થાય છે, આપણે આપણો વિચાર કરી લેવો. એટલે ઘણા છોકરો અમને કાંઈ મુમુક્ષ પ્રત્યે એવું ન લાગે, અમને તો જ્ઞાની પ્રત્યે જ લાગે. કોઈ વધારે ડાપણ કે અમને જ્ઞાની પ્રત્યે કાંઈ ન લાગે, અમને તો મુનિ પ્રત્યે જ આવે, અમને તો કેવળ જ્ઞાની પ્રત્યે જ આવે. તો બહુ વાર છે હજી, આ બધી જુદી જાતના પલાખા છે. હા નાની કરતા પણ એવા મુમુક્ષ ઉપર અતિશય ઉલ્લાસ આવે છે, તેનું કારણ એ જ કે તેઓ જ્ઞાનીના ચરણને નિરંતર સેવે છે. એમની એમના ભાવ જોઈએ છે ત્યારે એમ લાગે ઓહો આમની કંઈક જ્ઞાની પ્રત્યેની ભક્તિ છે, ગજબની ભક્તિ છે. અને એ જ એમનું દાસત્વ, એમને જે જ્ઞાની પ્રત્યે પોતાનું જે દાસત્વ આવ્યું છે, નમ્રપણું આવ્યું છે, એ દાસત્વ અમારું તેમના પ્રત્યે દાસત્વ થાય છે તેનું કારણ છે. અમને જે એમનું દાસત્વ આવે છે એનું કારણ એ છે કે જ્ઞાનીનું એમને દાસત્વ આવે છે. એવી રીતે દાસાનું દાસ પણ આવે છે જ્ઞાનીને, જુઓ કેટલી બધી નમ્રતા છે. મુજો ભગત નિરાંત કોળી ઇત્યાદિ પુરુષો યોગ્ય એટલે પરમ યોગ્યતા વાળા હતા, ઘણી યોગ્યતા હતી એ જીવોમાં. નિરંજન પદને બુજનારા અને મોક્ષને પામનારા એ જીવો છે. નિરંજન પદને બુજનારા એટલે મોક્ષને પામનારા, તેને નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે, એટલે ઈશ્વરને કેવી સ્થિતિમાં રાખે છે, એટલે કુદરતે એને કેવી સ્થિતિમાં વર્તમાનમાં રાખ્યા છે, એ લોકો સમજી ન શકે. એને એ વિચારતા કુદરતની અકળ ગતિ ઉપર ગંભીર અને સમાધિયુક્ત હાસ્ય આવે છે. અમે મનમાં મનમાં હસીએ છીએ કે વાહ, કુદરત તારી લીલા પણ જોવા જેવી છે. બહુ જ કુદરતના કાયદાઓ કેટલાક એવા છે કે સામાન્ય માણસોને સમજવામાં બહુ મુશ્કેલી પડે એવા છે. જેમ કે એક જ્ઞાની છે, એ ત્યાગી છે, અશુભ યોગ એમના પ્રારબ્ધમાં જ ઓછો છે અને એમના પરિણમનમાં પણ અશુભ યોગ નથી. શુભ યોગની પ્રવૃત્તિમાં આયુષ્ય પૂરું કરે ત્યારે અઘાતી કર્મનો સ્થિતિ લાંબી પડે, એટલે આયુષ્યની સ્થિતિ લાંબી પડે. અઘાતીમાં ક્યાં છે, ચાર છે, નામ ગોત્ર વેદની ને આયુષ, અને ત્યારે હારે જોડાયેલા રહીએ છે. દેવલોકમાં જાય ત્યાં એમનું નામકર્મ એટલે રૂપાળું શરીર બહુ હોય, ગોત્ર પણ ઊંચું જ હોય, દેવોનું ગોત્ર તો ઊંચું જ હોય છે, પણ એમાં એ પાછા એમાં ઊંચા ગોત્ર હોય એમાં જાય, નાની હોય એટલે શું નીચે નીચે હલકા દેવ ન થાય, ઊંચી કોટીના દેવ થાય, વૈમાનિક દેવમાં જાય ને, અને લાંબા આયુષ ભોગવવાનો થાય. સાતાવેદનીનો ઉદય પણ આયુષ પર્યંત રહે એમને, દેવોને સાતાવેદનીનો ઉદય પણ આયુષ પર્યંત રહે એમ, નામ ગોત્ર વેદની ને આયુષ એ સાથે સાથે લાંબી સ્થિતિ ના પડે. કોઈ જ્ઞાની એવા હોય કે અશુભ યોગની બહારમાં પ્રવૃત્તિ હોય પણ અંદર સાધનામાં બહુ જોરદાર હોય, બહારમાં અશુભ યોગની પ્રવૃત્તિ હોય એટલે શુભ યોગ ન દેખાય, પ્રવૃત્તિવાળું જીવન દેખાય, કૃપાળુ દેવ જેવા છે, પણ સાધનામાં બહુ સારી સાધના કરતા હોય, અંદરમાં એટલી બધી સારી કરતા હોય કે એમને અઘાતેનો બંધ એટલો લાંબો ન પડે પાછું, કેમ કે અશુભ યોગની પ્રવૃત્તિ છે એટલે. આંશિક અશુભ યોગની પ્રવૃત્તિમાં આંશિક અશુભ ભાવ પણ થાય જ, અશુભ યોગની પ્રવૃત્તિમાં કંઈ શુભ ભાવ જ કેવળ થાય એવું નથી, થાય ખરા શુભ ભાવ, પણ અશુભ ભાવ પણ થાય જ, એટલે શુભનું એટલું જોર ન હોય, એટલું બધું શુભનું તીવ્ર રસવાળું જોર ન હોય એટલે અશુભ પણ થાય, અઘાતનો બંધ એટલો લાંબો ન પડે. એટલે ઓછું આયુષ ભોગવીને તરત જ મનુષ્યપણું પાછું પ્રાપ્ત કરીને આ એક અવતાર છીનવ્યા જાય ને એને મોક્ષને પામવાનો કાળ સમીપ હોય. હવે આ ગણિત કેવી રીતે સમજાય, લોકો કંઈ સમજી જુઓ ભાઈ, આમ કેવા મહાન જ્ઞાની છે અને મહાન ત્યાગી પણ છે. આ તો ઠીક, હવે વેપાર ધંધો કરતાં કરતાં હવે કરી લીધું થોડું ઘણું, બાકી હવે બોલાય તો બધું છોડી દીધું ભાઈ. હા, બહાર બાહ્ય દ્રષ્ટિમાં તો ત્યાગી જ મોટા દેખાય, ત્યાગનો એ મોટા ન દેખાય બહારમાં, અને સર્વ સામાન્ય માણસની જેમ બધાની સામે સર્વ સામાન્ય જીવન જીવતા હોય. આજે આવશે એ જગ્યાએ બધાની વચ્ચે અજ્ઞાની થઈને રહેવું છે અમારે તો. અમને કોઈ જ્ઞાની ગણે અને માન આપે એ પસંદ નથી અમને, અને અજ્ઞાની પણ રહીએ તો કંઈ બંધન ન આવે બીજું. નાની નાની પણ પ્રસિદ્ધ થયા પછી બધા બંધન એને આવે, આને આમ ન કરાય, તમારે આમ ન કરાય, તમારે આમ ન કરાય, તમારે આમ. અમારે તો અજ્ઞાન છે તેવું છે, કોઈ માનબાર ન આપી ધારું છે. તમે અમારો ગોળ ચોરીને અમે અમારું કામ કરી લઈશું, વાત પૂરી. આપણે દુનિયાને શું કામ છે, નિરંજન પદને બુજનારાને નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે એ વિચારતા કુદરતની અકળ ગતિ ઉપર ગંભીર અને સમાધિયુક્ત હાસ્ય આવે છે એટલે અમને કંઈ અસમાધાન નથી થતું, પણ એનું ઊંડાણ છે અમારા જ્ઞાનમાં, અમારા હાસ્યમાં એનું ઊંડાણ છે, અમારી અમારું સમાધાન છે. અને હસી જઈએ છીએ કે વાહ વાહ, ઠીક છે, કમાલ કરે છે કુદરત, પણ કમાલ કરે છે અહીંયા. શું હવે અમે અમારી દશા કોઈ પ્રકારે કહી શકવાના નથી. શું અંદરમાં શરૂઆતથી જ એટલી જોરદાર દશા શરૂ થઈ છે, એનું વર્ણન કરવું એ અમે નહીં કરી શકીએ એવું લાગે છે. જેટલું અનુભવમાં આવે છે એટલું અમે બોલી શકીએ કે લખી શકીએ એ પરિસ્થિતિ દેખાતી નથી. એમ કરીને થોડી વિશેષ વાત પણ એમણે પોતાની અધ્યાત્મ દશાની જોરથી વાત પણ અહીંયા કરી નાખી છે. એટલે એનો સંકેત કર્યો છે, પુરુષાર્થનું જોર કેવું હતું એનો સંકેત આ જગ્યાએ કર્યો છે. કાલના સાથે સ્વાધ્યાય.